તારીખ 5/5/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 83 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 560.
પત્ર 83મો પાનું 198. તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં પ્રવેશ કરનારને પ્રવેશ કાળે અનેક પ્રકારના પોતા સંબંધી વિચારો આવે છે કે મારો આત્મા છે, એનું સ્વરૂપ કેવું છે, અત્યારે આ બધી મારી પરિસ્થિતિના કારણો શું છે, આખરમાં હું અવિનાશી છું કે વિનાશિક તત્વ છું, એ વગેરે અનેક પ્રકારે પ્રશ્નો મૂંઝવે છે. શું થાય છે, આ પ્રશ્નો જીવને મૂંઝવે છે ત્યારે સંસારની મૂંઝવણથી જીવ અળગો થઈને પોતાના આત્માની ચિંતામાં ને મૂંઝવણમાં આવે છે. એવી મૂંઝવણ જરૂરી છે સંસારની ચિંતા છૂટવા અર્થે, શરીર અને સંયોગોની ચિંતા છૂટવા અર્થે આત્માની ચિંતા થવી એ જરૂરી છે, અથવા આત્માને પોતાના કલ્યાણ માટે બહુ જ પ્રવેશ કાળમાં એકદમ શરૂઆતમાં આવી મૂંઝવણના પરિણામો ઉત્પન્ન થાય છે. અને છેવટે એ જ વિચારોથી સિદ્ધિ છે, એટલે કે મૂંઝવણ થશે તો એમાંથી રસ્તો નીકળશે. જો મૂંઝવણ નહીં થાય તો સંસારની દોડ છે એમાં દોડ્યો જશે અને આયુષ્ય ચાલ્યું જશે, પૂરું થઈ જશે. એ જ વિચારોના વિવેકથી શું કહે છે 198 પાને 83મા પત્રના બીજા પેરેગ્રાફમાં વચ્ચેથી છે, 5મી લીટી ઉપરથી. એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે. મૂંઝવણમાંથી રસ્તો નીકળી અને જીવને હંમેશા સુખી રહેવું છે, કાયમ માટે સુખી રહેવું છે, એનો રસ્તો નીકળશે અને એ સુખની પ્રાપ્તિ થશે. એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝણ ટળવાનું છે અને અનંતકાળથી જે મૂંઝાતો આવ્યો છે એ મૂંઝવણ આ જ વિચારોથી છેવટે ટળશે. ત્યાં સુધી આપણે ગઈકાલે. તથાપિ તે સર્વને માટે નથી, એટલે કે જેટલા જેટલા તત્વના વિચારો કરે છે એ બધાને સુખની પ્રાપ્તિ થઈ જાય છે, બધાનું કલ્યાણ થાય છે, બધાને મોક્ષ મળે છે એવું બનતું નથી. તે સર્વને માટે નથી, એવું નહીં બને કે બધા જ પામી જશે. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા, એટલે વસ્તુ સ્થિતિએ જોતા, તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. બહુ જ ઓછા જીવો એની છેવટની દશાને પામે એવી પરિસ્થિતિ વાસ્તવિકપણે જોવામાં આવે છે. એ વસ્તુ સ્થિતિ છે. બીજા તો પામતા નથી જેઓ તત્વજ્ઞાનથી દૂર છે અને ધર્મના બીજા કહેવાતા સાધનોમાં રોકાયેલા છે, એ તો પામતા નથી. પણ તત્વજ્ઞાનને પ્રવેશ કરનારા, તત્વજ્ઞાનમાં પ્રવેશ કરનારા, એમાં પણ બહુ જ ઓછા જીવો પામે છે. આવી એક વાસ્તવિક વસ્તુની પરિસ્થિતિ, પદાર્થની વસ્તુ સ્થિતિ છે. જો એમ મુમુક્ષુને જાણવા મળે તો એને કેવા પરિણામ થવા જોઈએ? કે ભાઈ ઘણા બધા તત્વજ્ઞાનમાં પ્રવેશ કરે છે પણ બહુ અલ્પ જીવો પામે છે, અને એ નજર સામે દેખાય છે, એ પણ નજર સામે દેખાય છે. પૂજ્ય ગુરુદેવને લાખો માણસો એ સાંભળ્યા છે, બરાબર. હજારો માણસો તત્વજ્ઞાનનો અભ્યાસ તેદી પણ કરતા હતા અને આજે પણ કરે છે. પામનારા કેટલા? કે આંગળીને વેઢે ગણાય એટલા પામે. એવી વસ્તુ સ્થિતિ છે, એ વાસ્તવિકતા છે. એમ સમજમાં આવે ત્યારે કેવો ભાવ થવો જોઈએ? કે જે કાંઈ બહુ જ ઓછા પામે છે એમાં મારો નંબર મારે લગાવી દેવાનો છે, એ ઓછામાં હું હોઈશ. સમજણ, આ વસ્તુ સ્થિતિનું જ્ઞાન થતાં, સમજણ થતાં, સાથે સાથે પોતા સંબંધીના પણ પરિણામ સ્વલક્ષીપણું હોય તો થયા વિના રહે નહીં, અને તે આવા પરિણામ થાય. કે અત્યાર સુધી હું ઉપર ઉપરથી ચાલ્યો, અનેક વાર મેં તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, અને જે બહુ પામનારા ઓછા છે એમાં મેં ક્યારે પણ મારો નંબર તો આવવા દીધો નહીં, હું બહાર ને બહાર રહી ગયો. હવે આ વખતે એમ થવું જોઈએ નહીં. છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા એટલે ઓછાપણું બહુ છે. કાળ ફરી ગયો છે, એમાં અત્યારે તો પાછો સમય છે, એ સાવ ફરી ગયો છે. એ વસ્તુનો અધીરાય અને અસૌચતાથી અંત લેવા જતા ઝેર નીકળે છે. શું કહે છે? કે એ વસ્તુનો અધીરાય એટલે ઉતાવળ, ખોટી ઉતાવળને અધીરાય કહે છે. કોને અધીરાય કહે છે? ખોટી ઉતાવળને. હઠ કરે તો એમ કઈ પામી શકે નહીં. એ હઠ કરે એના પરિણામ બગડે. ઝેર નીકળે છે એનો અર્થ શું? કે એના પરિણામ બગડે, એના પરિણામ નીચે ઉતરી જાય. ઉપર ચડવાને બદલે નીચી કોટીના પરિણામ થઈ જાય, ઉપરની કોટીમાં ન જઈ શકે. અધિરાયથી અને અશૌચતાથી, અશૌચતાથી એટલે મલિન ભાવોથી, મલિન ભાવોથી અંત લેવા જાય તો પણ પરિણામો નીચે જવાના, ઉપર નહીં જાય. અને એમ કરનાર ભાગ્યહીન. એમ કરનારને અહીંયા શું કીધો? કે અરે રે, આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પણ ખોટી ઉતાવળ કરી બેઠો. ભાગ્યહીન. આ પ્રયત્ન કરે છે એ પોતાની શક્તિ જોઈને વિવેકથી આગળ વધે છે. સારો પ્રશ્ન છે. પ્રયત્ન કરવો અને અધીરાય, એ બંનેમાં ફરક શું? કેમ કે કોઈ પણ મુમુક્ષુ જીવને આત્મકલ્યાણની યથાર્થ ભાવના થાય ત્યારે શીઘ્રાતિશીઘ્ર, અતિશીઘ્રપણે હું પામું, જલ્દી જલ્દી પામું એવો ભાવ થાય. તો જલ્દી પામું એમાં અધીરાય થઈ જાય તો કે તો ન પામી શકે. તો અધીરાય થઈ અને જલ્દી પામવાની ભાવના થઈ, આ બે પ્રકારના પરિણામ વચ્ચેની ભેદરેખા શું? પ્રશ્ન આમ છે, ઠીક ને? પ્રશ્નને સ્પષ્ટ કરીએ છીએ. હા, હા, અધીરાય થાય તો હા ઉલટો રસ્તો થઈ ગયો, એટલે ગ્રહિત મિથ્યાત્મા જાય. તો જલ્દી કરવું છે પણ વિવેકપૂર્વક કરવું છે, અવિવેકપૂર્વક કરવું નથી. હવે કેવી રીતે? શું? કે પોતાની શક્તિનો વિચાર જોઈને આગળ પગલું માંડે. પોતાના પરિણામ સુધારવાનો હેતુ છે, પણ ગજાબારનું કોઈ કાર્ય હાથમાં લઈએ અને પરિણામ ઉતરી જાય. પણ પરિણામ સુધરવાને એટલે બગીડ્યા, શું ફાયદો થયો, નુકસાન થયું. એ તો માણસ નથી કહેતા કે જલ્દી પહોંચવું હોય તો દોડવું જોઈએ. દોડવામાં પણ લાંબી ફલાંગ ભરવી જોઈએ, પણ એટલી લાંબી ન ભરવી જોઈએ કે ફલાંગ ભરતા પડી જાય. એ દોડવાનો દ્રષ્ટાંત. હવે ડ્રાઇવિંગની વાત લઈએ આપણે, કે આપણે જલ્દી પહોંચવું છે પણ તોડફોડને એક્સિડન્ટ કરીને આગળ જવાય, ન જઈ શકાય. ગમે એટલું ઝડપથી પહોંચવું હોય તો પણ વિવેક રાખવો જોઈએ કે આપણાથી કોઈને ઈજા થાય નહીં, કોઈને નુકસાન થાય નહીં. એટલું આપણે ઉતાવળ હોય તો એટલી ધીરજ તો રાખવી જ પડે. એટલે તરીને ચાલવું પડે. શું થાય, ટ્રાફિક હોય તો તરીને ચાલવું પડે, ક્યાંક ઊભું રહેવું પડે, ક્યાંક જરૂર પડે તો 5-25 ડગલા ગાડીને રિવર્સમાં પણ લેવી પડે. આ બધું ક્યારે થાય, કે બરાબર સહી સલામત પહોંચવું હોય ત્યારે. એમ નેમ દીધે રાખે તો શું થાય, 1-2-4 એક્સિડન્ટ થયા પછી તો ઊભા રહેવાનો જ વારો આવે, ગાડી ઉભી રહી જશે, હાલશે નહીં, તમારી ગાડી જ ખરાબ થવાની છે. જેમ આગળ જવા માટે, રસ્તો કાપવા માટે આ બધા નિયમો લાગુ પડે છે, અને એ આગળ વધવાની વાસ્તવિક વિવેકવાળી રીત છે. એમાં જ આમાં પણ એવી જ રીત છે કે તમારે આગળ વધવું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુઓ અને તમારી શક્તિનો પણ વિચાર કરો. પણ એ બાને શક્તિને ગોખવાય નહીં. જેટલી શક્તિ હોય એની એટલી પૂરી શક્તિનો સદુપયોગ કરવો જોઈએ, શક્તિને ગોપવી ન જોઈએ. નહીતર શું થાય છે કે અધીરાયથી અથવા ભાવનાની જગ્યાએ ભાવુકતાથી પરિણામમાં ઉભરો આવીને આગળ વધે, વળી પાછો પડે. એ રીત બરાબર નથી. ભાગ્યહીન અપાત્ર બંને લોકથી ભ્રષ્ટ થાય છે. બંને લોકથી ભ્રષ્ટ થાય છે એટલે આ લોક અને આવતા ભવનો પરલોક. પરલોકમાં પણ એને સારી ગતિ ન થાય અને આ ભાવ પણ એનો બગડી જાય. એટલા માટે અમુક સંતોને અપવાદ રૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. શું અહીંથી આ વિષય શરૂ કર્યો એમને, કે એટલા માટે અમુક સંતોને અપવાદ રૂપ માનીને. અમુક એટલે કેવા, કે જે કોઈ પૂર્વ ભવના આરાધક હોય, આગળના ભવોમાં ક્રમ સેવન કરી ચૂક્યા હોય, ભાવ ભાષણ લઈને કોઈ જીવ આવ્યા હોય, કોઈ જીવ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન લઈને આવ્યા હોય, એની વાત જુદી છે. એવા અમુક પૂર્વ ભવના મહાત્માઓને બાદ કરતા એમ સામાન્ય જીવો માટે વાત ચાલે છે. શું અમુક સંતોને અપવાદ રૂપ માની, એ બધો અપવાદમાં જાય છે. બાકીના બધા મુમુક્ષુ જીવોને તે ક્રમમાં, એટલે કે પદ્ધતિ, કાર્ય પદ્ધતિ છે, દરેક કામની સિસ્ટમ હોય છે, એ યથાર્થ કાર્ય પદ્ધતિમાં આવવા અને તે ગુફાનું દર્શન કરવા, એટલે તત્વજ્ઞાનની ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. તત્વજ્ઞાનનો અભ્યાસ એટલે સત્સંગ પણ લાંબો કાળ જોઈએ, ક્યારેક ક્યારેક કરે એમ નહીં, લાંબો કાળ જોઈએ, અને એ માટેની પ્રેક્ટિસ પણ સતત હોવી જોઈએ. બેને અભ્યાસ કહે છે. તત્વજ્ઞાનના અભ્યાસને અભ્યાસ કહે છે, અને તત્વજ્ઞાનની સમજણપૂર્વક પછી પ્રેક્ટિસ કરવી એને પણ અભ્યાસ કહે છે. અને આત્મકલ્યાણ સંબંધીનો પુરુષાર્થ વારંવાર કરવો તેને પણ અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ શબ્દ અનેક રીતે વપરાય છે. ક્રમમાં આવવા અને તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. પ્રયત્ન વારંવાર જે થવો એને અભ્યાસ કહેવામાં આવે છે. પણ ક્રમથી આવવું એમ કે છે, એમને એમ ગમે ત્યારે ગમે તે શાસ્ત્ર વાંચી લઈએ સમજ્યા વિના જે હાથમાં આવ્યું એ. આ બહુ ઊંચું શાસ્ત્ર છે, ઊંચું શાસ્ત્ર છે, એને સમજવાના ક્રમમાં તું આવ્યો છું કે નથી આવ્યો એ વાત વિચાર્યા વિના શાસ્ત્રનો અભ્યાસ કરવા જાય, શાસ્ત્ર શસ્ત્ર થઈને પરિણમે. કદાપી તે ગુફા દર્શનની તેને ઈચ્છા ન હોય તો પણ કોઈ કે ભાઈ અમારે કાંઈ આ તત્વજ્ઞાનની લાંબી ચોડી વાતોમાં ઊંડા ઉતરવાનું અમારું તો કામ દેખાતું નથી, અમને સીધે સીધી ટૂંકી વાત એ સમજાવો કે અમારે દુઃખ નથી જોતું ને સુખ જોઈએ, સુખી થવું છે, આખરમાં તો અમારે સુખી થવું છે, તો એનો કોઈ રસ્તો ખરો? તો કે તે ભલે ગુફા દર્શનની ઈચ્છા ન હોય તો પણ પોતાના આ ભવના સુખના અર્થે પણ આ ભવનું સુખ એટલે કેટલો કાળ? કે જન્મ તથા મુવાની વચ્ચેનો ભાગ કાળ. એટલે આ ભાવ એટલે કેટલો? કે જન્મ મરણની વચ્ચેના સમયને આ ભાવ કહેવામાં આવે છે. કોઈ રીતે ગાળવા માટે, કોઈ રીતે એટલે સુખ શાંતિથી ગાળવા માટે પણ એ અભ્યાસની ખચિત જરૂર છે. એના માટે પણ આ ક્રમનો અભ્યાસ કરવો, વ્યવહારિક જીવનમાં આ ભાવનો વ્યવહારિક જીવનમાં સુખી થવા માટે પણ આ તત્વજ્ઞાનથી જેટલી શાંતિ મળે એટલી શાંતિ બીજી કોઈ રીતે ન મળે. જો તમે તત્વજ્ઞાનમાં ઊંડા ઉતરીને ક્રમથી આગળ વધીને આત્મકલ્યાણની સફળતાને પામો તો તમને આત્મશાંતિ મળે, કાયમી શાંતિ મળે. પણ એટલી બધી ઈચ્છા ન હોય ઊંડા ઉતરવાની, શું એટલી રૂચિ ન હોય, શું રૂચિ ન હોય એટલે વખત ન હોય પછી, નહીતર તો રૂચિ હોય ત્યાં વખત હોય હોય ને હોય. તો પછી આ ભાવની માનસિક શાંતિ માટે પણ આ તત્વજ્ઞાનનો અભ્યાસ તો કરવા જેવો છે. તો તમે ઉલટા સુલટા અવળા સવળા જે કાંઈ પ્રસંગો આવશે, અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ આવશે, અનેક પ્રકારના મન મૂંઝાય એવા એવી ઘટનાઓને બનાવો બનશે, ત્યાં તમારે સુખ માનસિક શાંતિથી જીવવું હોય તો પણ આ તત્વજ્ઞાન તમને ઉપયોગી થાય એવું છે એમ કે છે. આ ભવના સુખના અર્થે પણ કોઈ રીતે એટલે શાંતિથી જીવન ગાળવા માટે પણ એ અભ્યાસની ખચિત એટલે અવશ્ય જરૂર છે. એ કથન અનુભવ ગમ્ય છે, અમારા અનુભવથી આ વાત કરીએ છીએ કે એ કથન અનુભવ ગમ્ય છે. ઘણાને તે અનુભવમાં આવ્યું છે, મને અનુભવમાં આવ્યું છે અને મારા જેવા ઘણા અનુભવીઓને પણ અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે અને એ ક્રમ માટે ઘણા સત્પુરુષોએ વિચાર કરેલો છે, તેઓએ તે પર અધિક અધિક મનન કર્યું છે અને એ વિષય ઉપર ઘણું ચિંતન અને મનન કરેલું છે. અને અંતે આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળીને થવા માટે અનેક ક્રમ બાંધ્યા છે એ સત્પુરુષોએ ઘણું મનન કર્યું. મનન કરીને પોતાના આત્માને શોધ્યો, શોધ્યો એટલે પ્રાપ્ત કર્યો અને એ પ્રાપ્ત કરવાના માર્ગમાં માર્ગમાંથી થયેલી જે પ્રાપ્તિ, એમને જે સત્ય મળ્યું, અને તે સત્ય પ્રાપ્તિ માટે બીજા પણ ઘણા ભાગ્યશાળી થાય શું એમ થવાને માટે તેમણે અનેક ક્રમ બાંધ્યા છે. ભિન્ન ભિન્ન ભૂમિકા વાળા જીવો માટે અનેક પ્રકારે ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા દૈવાન હો જેણે એ પ્રકારે બીજાના કલ્યાણ માટે પણ આત્મકલ્યાણની વ્યવસ્થિત રીત, એ સંબંધીનો ક્રમ, એ બધું જેણે દર્શાવ્યું છે, એવા મહાત્માઓ દૈવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો એમ કહીને સત્પુરુષોની ભક્તિ કરી છે. જે સત્પુરુષોએ આત્મકલ્યાણના માર્ગને ક્રમથી દર્શાવવા માટે ચિંતન કર્યું, મનન કર્યું અને બીજાઓને એ ક્રમની પ્રાપ્તિ થાય એના માટે વ્યવસ્થિત ક્રમ બાંધીને પ્રસિદ્ધ કર્યા કે આ ક્રમથી તમે આગળ ચાલો તો તમે અટવાયા વગર, રોકાયા વિના સીધે સીધા અલ્પકાળમાં આત્મકલ્યાણને પામશો. અનંત ભવનું ભેગું થયેલું અજ્ઞાન અને મિથ્યાત્વ એક ભવમાં ટાળવું છે, અને ખરેખર તો એક ક્ષણમાં ટાળવું છે, તો એના માટે કોઈ વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ અપનાવવી જરૂરી છે. અને એ કાર્ય પદ્ધતિનો ક્રમ જ્ઞાની પુરુષોએ બાંધ્યો છે, એટલે નિશ્ચિત કર્યો છે, સુનિશ્ચિત કર્યો છે. એવા જ્ઞાનીઓ પ્રત્યે પોતે ભક્તિ કરી છે એ જૈવાન હો, એ હંમેશા 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 એવા મહાત્માઓ જીવંત રહો. અને કદાચ એવા મહાત્માઓનો વિરોધ થાય તો પણ એનો જય થાવ. કોનો જય થાવ? સત્પુરુષોનો જય થાવ. અને એમને પોતે નમસ્કાર કર્યા છે. આપણે થોડી વાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી ભૂલી જઈએ એમ કે છે. આ મનસુખરામ સુરીરામ જેવા વિદ્વાનને પત્ર લખેલો છે, તો કહે છે કે હવે થોડીક બીજી વાત કરું છું કે ચાલો આપણે થોડીક વારે તત્વજ્ઞાનના વિષયને ભૂલી જઈએ, એને વિસ્મરણ કરી. આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું યોગ્ય છે કે પૂર્ણ આહ્લાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે તેમ છે, અનુભવ ગમ્ય છે, તો તે ગુફાના નો નિવાસ છે. વળી પાછા એ તત્વજ્ઞાનની ગુફા પર લઈ આવ્યા. જોયું એક કુર કે છે કે તત્વજ્ઞાનની ગુફાને વિસ્મરણા કરીને આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ. આપણે પોતે બંને એકબીજાની વાત કરે છે, આપણે બંને એમ કે આપણે કહીને બંનેની વાત લઈએ છીએ. એમ થયું છે કે લગભગ આ 22મા વર્ષમાં પત્ર લખેલો છે, અને મનસુખરામ સૂર્યરામમાં પણ બહુ નાની ઉંમરના વિદ્વાન છે, એટલે લગભગ સમવયસ્ક છે, ઉંમર લગભગ સરખી છે. એટલે એમ કે છે કે આપણે તો મહાપુરુષોએ જે ક્રમનો બોધ આપ્યો છે કે તમારે આત્મશાંતિ જોઈતી હોય, સુખી થવું હોય, તો આ ક્રમ ઉપર આવવું જોઈએ, અને એવી આપણી બંનેની ઈચ્છા છે. જ્યારે તો તે સમયમાં, એટલે ત્યારે જણાવી જવું યોગ્ય છે કે પૂર્ણ આહ્લાદકર જેને માન્યું છે, એટલે પૂર્ણ આનંદ જયમાંથી આવશે, પરમ સુખનું કરનારું છે, જે હિત કરનારું છે, કલ્યાણ કરનારું છે, અને હૃદયમય જેને માનેલ છે તેમ છે, અનુભવ ગમ્ય છે, અને પાછો એ અનુભવમાંથી પસાર થયેલ છીએ, તે તો તે જ ગુફાનો નિવાસ છે. એ તો તત્વજ્ઞાનની ગુફામાં ઊંડા ઉતરવું એ જીવને હિતકર અને લાભકર છે અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા એટલે ભાવના. એ તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં ઉતરવાની આપણી ભાવના છે. મારી પણ ભાવના છે અને તમારી પણ ભાવના છે. અત્યારે કાંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી. એ ભાવના પૂરેપૂરી સફળ થાય એવું તો કાંઈ અત્યારે દેખાતું નથી. અત્યારે નિર્વાણ પદને કદાચ ન પામીએ તો પણ ક્રમે એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચિત શુભાકાંક્ષા છે. પોતાની વાત કરી તો પણ ક્રમે કરીને અનુક્રમ પાળતા, ક્રમે ચડતા, ક્રમથી આગળ વધતા આ લેખકનો એટલે મારો, આ લખનારનો પણ જય થશે એટલે અવશ્ય હું સફળ થઈશ એવી મારી પોતાની અવશ્ય શુભ આકાંક્ષા છે. એવી ઈચ્છા રાખું છું કે જરૂર હું આમાં સફળ થઈશ એમ કરીને પોતાને જે વિશ્વાસ આવ્યો છે એ વિશ્વાસની વાત કરી કે મહાત્માઓએ બોધેલા કર્મને અનુસરતા જરૂર મને સફળતા મળશે એવો મને વિશ્વાસ અને ખાતરી થયેલી છે. અને તેમ અનુભવ ગમ્ય પણ છે અને જેટલો જેટલો હું આગળ વધું છું એ મારી ખાતરી પાકી થતી જાય છે. મારા અનુભવથી મારી ખાતરી પાકી થતી જાય છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ થતી હોય તો બધે ક્રમનું વજન કેટલું છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ થતી હોય તો આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઈચ્છા નથી. ખોટી કરવું એટલે મોડું કરવું, કાઠિયાવાડી ભાષામાં ખોટી કરવા. અમને ખોટી ન કરો, ખોટી ન કરો એટલે મારો સમય ફાલતુ ખોટો નહીં બગાડો એમ કે. જો એ ક્રમની અત્યારે પ્રાપ્તિ થતી હોય તો ક્રમ સંબંધી લખવા જેટલું મારે મોડું નથી કરવું. જો તમને ક્રમની પ્રાપ્તિ થતી હોય તો ક્રમ ઉપર વજન કેટલું છે. તત્વજ્ઞાનની ગુફામાં ક્રમથી પ્રવેશ કરીને આગળ વધવું, એમને એમને એમ સમજ્યા વિના ગમે તેમ ચાલવું એમ નહીં. શું મુમુક્ષુનું પ્રકરણ છે એ બહુ વિસ્તાર વાળું પ્રકરણ છે. સામાન્ય મુમુક્ષુ પ્રવેશ કરે મુમુક્ષુતામાં તો એનો યથાર્થ ક્રમ શરૂઆતથી જ કેવો હોય આ વિષય વિચારવા જેવો છે. એના ઉપર આપણે આર્ટિકલ શરૂ કરીએ છીએ, એના ઉપર શરૂ કરીએ છીએ. કેવી રીતે યથાર્થપણે મુમુક્ષુ શરૂઆત કરે તો એ યથાર્થ જગન્ય મુમુક્ષુતાને પામે, પછી એના પરિણામો આગળ વધે તો એ મધ્યમ કોટિનો મુમુક્ષુ થાય અને પછી ઉત્કૃષ્ટ કોટિનો મુમુક્ષુ થાય. ત્રણ વર્ગ પાડીએ તો એ ત્રણેય વર્ગમાં મુમુક્ષુના પરિણામ કેવા હોય એ વિચારવા જેવા, સમજવા જેવા છે. અને પોતે પણ આગળ વધવું હોય તો ક્રમથી આગળ વધે તો ઓછી મહેનતે આગળ જાય, નહીતર પાછો હાથ ફેરા ફરીને તેને ત્યાં આવે. શું કહે છે કે જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ થતી હોય તો આ પત્ર લખવા જેટલી પણ ખોટી કરવા ઈચ્છા નથી. એટલે કે અત્યારે જ તમે ક્રમમાં પ્રવેશ કરો, મારે એ સંબંધી ભાષણ આપીને તમારો કે મારો સમય બગાડવો નથી. પરંતુ કાળની કઠિનતા છે, અત્યારે પરિસ્થિતિ જોવા જુઓ તો તત્વજ્ઞાનના અભ્યાસ કરનારા જીવોમાં પણ ક્રમ શું એ વિષયની કોઈ ચોખ્ખી સમજણ જોવામાં આવતી નથી. જે ઠીક પડે તે વાંચે છે, વિચારે છે, સાંભળે છે, પણ આનો ક્રમ શું એ ખબર નથી. લૌકિક શિક્ષણમાં ક્રમ સાચવવો પડે છે. પહેલા બાળકને ઉંમર રમવાની છે તો રમતા રમતા ભણાવે, રમતા રમતા એને ખાવા જોઈએ. પાછું એનું કઈ ઠેકાણું છે? હાલતા ચાલતા ખાવા માંગે તો એને વચ્ચે વચ્ચે નાસ્તો આપીને ભણાવે, કરે છે કે નહીં? એ પ્રમાણે એને રમકડા જોઈએ તો ભણાવવા માટેના રમકડા તૈયાર કરે. વ્યવસ્થા છે કે નહીં કોઈ ભણાવવાની? પણ બાળકને વ્યવસ્થા છે, પછી એને સ્કૂલમાં મૂકે, પછી એને કોલેજમાં મૂકે. ગમે એ કારખાનું હોય તો એની અંદર પણ કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવાનો પ્રોસેસ વ્યવસ્થિત છે કે ગમે તેમ ચાલે છે? વેપાર કરો તો એકાઉન્ટ વગેરેની કોઈ વ્યવસ્થા છે કે નહીં? એની પણ અનેક પ્રકારે વ્યવસ્થાથી એકાઉન્ટ ચાલે છે કે ગમે ત્યારે ગમે તે ચોપડીમાં ગમે તેમ લખે કે નહીં? આમાં ખાતા વહીમાં ખતવણી જ થાય, ખાતા વહીમાં ખતવણી જ થાય, કેશબુકમાં કેશની જ એન્ટ્રી થાય. માલ માલ ભાઈ એને કે છે, માલનો એન્ટ્રી માલની ખરીદ વેચાણ કરી હોય એમાં જ થાય. બહુ મોટો વેપાર હોય તો એનો ખરીદીનો ચોપડો જુદો હોય અને વેચાણનો ચોપડો જુદો હોય. હે, એને જમા નોંધ ને ઉધાર નોંધ એને કહે છે. આપણે માલ વેચે એને ઉધાર નોંધ કહે, અને માલ ખરીદ કરે એને જમા નોંધ કહે છે. એની પણ વ્યવસ્થા હોય છે. મજૂરી મજૂરીના ખાતામાં જાય, નફો નફાના ખાતામાં જાય, માલ માલના ખાતામાં જાય, ખર્ચના ખાતા જુદા, એમાં બધા વિભાગ પાડીને કેટલા ખાતા રાખે છે. વ્યવસ્થા રાખે છે કે નહીં? તો આવડો મોટો સંસાર નાશ કરીને નિર્વાણ પદને પ્રાપ્ત કરે એવું જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે, એ કાર્ય માટેની ક્રમિક વ્યવસ્થા શું છે એમાં હા વંધાર વાલે છે. એના ઉપર પ્રકાશ પાડ્યો છે એમણે. એમાં સાવ અંધારું ચાલે છે અત્યારે. તમે તત્વજ્ઞાન જ્યાં જ્યાં થાય છે એ ક્ષેત્રમાં ફરી વળો અને પૂછો કે ક્રમથી કેવી રીતે આગળ વધવું, મુમુક્ષુતાનો ક્રમમાં પહેલો પગ ક્યાં મૂકવો, કાંઈ ન મળે. જ્યાં જે રૂઢિને રિવાજ થઈ ગયો એ પ્રમાણે રૂઢિગતપણે જેમ સંપ્રદાય ચાલે એવી રીતે બધું સંપ્રદાયિક રીતે ચાલે છે. એમણે બહુ ઉપકાર કર્યો છે આ વિષય ઉપર પ્રકાશ પાડીને, બહુ મોટો ઉપકાર કર્યો છે. ભાઈ, તારી સફળતાનો આધાર કામની વ્યવસ્થા ઉપર છે. બુદ્ધિશાળી લોકોનો વ્યવસ્થા ઉપર ખ્યાલ ગયો ત્યારે મેનેજમેન્ટના, બિઝનેસ મેનેજમેન્ટના આખા એના કોર્સને ડિગ્રી શરૂ થઈ. એ પહેલાના જમાનામાં એ નહોતું, એમને બધું હાલતું હતું. તો દેશ ગરીબ રહ્યો, એમને માગતું હતું તો દેશ ગરીબ રહ્યો. અત્યારે તો MBA થવા માટે અમેરિકા સુધી જાય છે માણસો. મેનેજમેન્ટ ઉપર એટલું બધું વજન છે, અને સૌથી વધારે પગાર ગમે તે ઇન્ડસ્ટ્રીમાં કોને મળે? મેનેજરને મળે. ટેકનિશિયન કરતા પણ, મજૂર કરતા, ટેકનિશિયન કરતા, અરે શેઠના સેક્રેટરી કરતા પણ, મિલ માલિક હોય એનો સેક્રેટરી કરતા પણ એનો ઉપરની પોસ્ટમાં એનો મેનેજર હોય છે. આટલી તો બુદ્ધિશાળી લોકોએ મેનેજમેન્ટની કિંમત કરી છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં એના ઉપર પ્રકાશ પાડ્યો છે કે ત્યાં પણ મેનેજમેન્ટ જેવું કંઈક છે. એમને મુભાંગડે આવનારા કોઈ દી સફળ થતા નથી. માટે તમે ક્રમને સમજો. ક્રમને ન સમજો, ગુરુદેવ તો બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા, શેરાનો દ્રષ્ટાંત આપતા હતા. એમને એમ શેરો ન થાય, એના ક્રમથી શેરો થાય. પહેલા લોટને શેકવો પડે ઘીમાં, પછી ગોળનું પાણી નાખો તો શેરો થાય. ત્રણેયમાંના ભેગા કરીને ચૂલે ચડાવો તો ત્રણેય બગડે તમારા. ચી ત્રણ બગડે, બળતણ બગડે એ વધારામાં, અને સમય બગડે એ વધારામાં. બે વાના બીજા બગડે સમયને શક્તિના. એ વિના સફળતા ન થાય. સફળતાનો બહુ મોટો આધાર છે એના ઉપર, એટલે એટલું વજન આપ્યું છે એમણે. શું કે છે કે કાળની કઠિનતા છે અને ભાગ્યની મંદતા છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવેલા જીવો પણ એટલા ભાગ્યશાળી નથી કે આ વિષયની અંદર ધ્યાન જાય. સંતોની કૃપા દ્રષ્ટિગોચર નથી અને જ્ઞાનીઓની કૃપા દ્રષ્ટિ પણ અહીંયા દ્રષ્ટિગોચર થતી દેખાતી નથી. એટલે કે એની કૃપા દ્રષ્ટિને પાત્ર થઈને ઝીલનારા પણ બહુ ઓછા જોવામાં આવે છે. કોઈ મહાપુરુષ હોય તો એના સાનિધ્યમાં અને એના અંતેવાસી થઈને રહેનારા કેટલા, પરિચયમાં આવનારા હજારો લાખો હોય પણ અંતેવાસી થનારા તો 5-25 જણા માન નીકળે. એટલે સંતોની કૃપા દ્રષ્ટિ દ્રષ્ટિગોચર થતી નથી. સત્સંગની ખામી છે અને મોટી વાત એ છે કે એ સંબંધીની વિચારણા થાય એવો જે સંઘ એ સત્સંગની પણ ખામી છે. સત્સંગ થાય છે પણ યથાર્થ સત્સંગ કેટલી જગ્યાએ થાય છે આ વિચારવા જેવો વિષય છે. એમ નથી કે 5 જણા ભેગા થઈને શાસ્ત્ર લઈને બેસી જાય એટલે સત્સંગ થઈ ગયો, એમ નથી. પોતાની ભૂમિકાનો વિચાર થાય, એની વાસ્તવિકતાને સમજાય અને પોતાની ભૂમિકાથી એક ડગલું ક્યાં તો આગળ વધવું એનો વિવેક થાય, વિચાર થાય, એને સત્સંગ કહેવામાં આવે છે. તો સત્સંગ સંબંધી કેવા કેવા સત્સંગની અંદર વિચારો હોવા જોઈએ એમાં 24 નંબરનો પાઠ એમણે લીધો છે, પાનું 75. શું કે છે 75માં પાને નીચેથી છે, જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, નીચેથી 8મી લીટી છે, જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન અને ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાય. જુઓ એમણે એમ કર્યું છે, આપણે પણ એ નિર્ણય લ્યો કે આમ કરાય, વિચાર બંધાય એમ લીધો, વિચાર થાય એમ લીધો, વિચાર બાંધો એટલે નિર્ણય થાય. આ 17મા વર્ષે લીધું છું. જ્યાં તત્વજ્ઞાનની તરંગની લહેરીઓ છૂટે, સત્સંગ કેવો થાય કે તત્વજ્ઞાનની તરંગીની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય. એક એક વાતમાં ઊંડાણ કેટલું છે. સિદ્ધાંતિક વિચાર સરળ સ્વભાવથી થવો જોઈએ એમ કહે છે. જો સિદ્ધાંતનો વિચાર સરળતાથી ન થાય તો સિદ્ધાંત સમજવામાં મોટી ગડબડ થઈ જાય, ઉલટું પડી જાય. હા, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર થાય. હવે સરળ સ્વભાવ એટલે શું? કે આત્મકલ્યાણના લક્ષ્ય સિવાય બીજા પ્રકારે નહીં, સ્વલક્ષીપણે સિદ્ધાંતને વિચારાય, પરલક્ષી સિદ્ધાંતને વિચારાય નહીં. જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થાય, આત્મા સંસારથી છૂટે એવી વાત ઉપર વિસ્તારથી વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ, યથાર્થ એવો સત્સંગ છે અને તે મહાદુર્લભ છે. એ બધી જગ્યાએ મળે એવું નથી. વિશ્વમાં એના મળવાના ઠેકાણા કોઈ 1-2-4થી વધારે અત્યારે તો જોવામાં આવતા નથી, એવી પરિસ્થિતિ છે. હે, 17મે વર્ષે કેટલો વિવેક છે, સત્સંગ સંબંધી કેટલો વિવેક. 100 પાઠ લખ્યા છે, 24મો પાઠ લખ્યો છે. આ તો મોક્ષમાં લખ્યું છે, એ પુસ્તક લખ્યું એમણે. 70મા વર્ષે પુસ્તક લખવા જેટલી યોગ્યતા હતી એમને, એમાં આવી ગંભીર વાતો એમણે લખી છે. એ પુસ્તક છપાવીને એમણે પ્રસિદ્ધ કર્યું, એ વખતે પ્રસિદ્ધ કરેલું, જરા મોડું થયેલું, પૈસાની વ્યવસ્થા નથી થઈ, મોડું થયું એટલે થોડા પૈસા આવ્યા, પણ પુસ્તક છપાવવા એટલા પૈસા નહીં આવેલા, મોડું થયું. અને પછી પુસ્તક આવ્યા ને છપાણું ત્યારે ભાવના બહુ ધારે છપાવીને એક પુસ્તક બીજું ભેટ આપ્યું, જેને મોડું થયું છે એને આ પુસ્તક વધારાનું આપ્યું. ઠીક, પ્રમાણિકતા કેટલી રાખી છે. સત્સંગની ખામી છે ત્યાં કાંઈ જ, પછી લખવાનું મૂકી દીધું છે, ત્યાં કાંઈ હવે બીજો ઉપાય રહેતો નથી. સત્સંગ ન મળે જીવ શું કરે, જ્યાં સત્સંગ ન મળે તો જીવને રસ્તો સૂજે પણ કેવી રીતે, એકલો એકલો અંધારામાં આથડે, ઘડી ક્યાંય ભટકાય, ઘડી ક્યાંય ભટકાય, અને કોઈ રીતે સંસારથી બહાર નીકળવાનો એને રસ્તો જડે નહીં. તો પણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રૂપાયું છે અને એ જ સુખકર થયું છે. પોતાની વાત લખે છે એમણે પત્રોમાં, અનેક પત્રોમાં પોતાના પરિણમનની વાત પ્રસિદ્ધ કરી છે, અનેક પત્રોમાં કરે છે. જ્યારે જ્યારે જે ભૂમિકામાં હોય તે ભૂમિકાની વાત એમણે, અધ્યાત્મને પણ ગોઈફવું નથી, અધ્યાત્મ દશાને પણ ગોપવી નથી. 24મે વર્ષે સમ્યક દર્શન થયું, દશા ઘણી ઉગ્ર થઈ. શું 24મા વર્ષની શરૂઆતમાં કારતક મહિનામાં, આખો કારતકમાં જ સમ્યક દર્શન થયું છે, અને અષાઢ મહિનામાં એટલે 9મા 10મા મહિને એમની જે દશા છે એ પણ એમણે સુભાગભાઈને બહુ સ્પષ્ટ લખી છે. પાત્ર એવા મળી ગયા, નહીતર એવી વાતો બહાર ન લખાય, પણ એમણે પાત્ર જોઈને એ વાત લખી છે કે 290 પાને છે, પત્ર 255, પાનું 290. એમાં જે મોટો પેરેગ્રાફ શરૂ થાય છે એમાં 5મી લીટી છે ઉપરથી, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. આત્મામાં કેટલી લીનતા થતી હતી, દેહને ભૂલી જતા હતા કે અમે દેહ ધારણ કર્યો છે, દેહવાળા છીએ, સંયોગવાળા છીએ દેહના, એ ભૂલી જઈએ છીએ. અને એને ઘણીવાર સંભાળવામાં મહેનત પડે છે, માંડ માંડ સાંભળે છે કે અમે શરીરવાળા છીએ. આવી અંદરની શરૂઆતની દશા આવી હતી એમની. શું એનો પાયો બધો આ પૂર્વના બધા પત્રો છે, એમાં એ દશાનો પાયો છે કે એમણે કેવા પાયો નાખ્યો હતો કે જેથી આ પ્રવેશ દ્વારમાં, મોક્ષ માર્ગના પ્રવેશ દ્વારમાં 24મે વર્ષે આવી ગયા. શું કહે છે કે તો પણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રૂપાયું છે, એટલે અમે આત્માની ઉન્નતિ ક્રમના પ્રવેશમાં આવી ગયા છીએ અને એ જ સુખકર થયું છે. એ આત્માને શાશ્વત સુખ મળે એવું શરૂઆત થઈ ગઈ છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, આખી દુનિયાનું રાજ મળે તો પણ જે સુખ મળવાની આશા નહોતી, તેમજ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, ગમે તેવા સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર શાંતિ થવાની નહોતી તે થઈ છે. જ્યાં ક્રમમાં પ્રવેશ થયો ત્યાં અમારી શાંતિની શરૂઆત થઈ ગઈ છે, અને આ શાંતિ તો અમને આખી દુનિયાનું રાજ મળે તો પણ નહોતી થવાની, કે બીજા કોઈ સુખના સાધનો મળે તો પણ અમને આ શાંતિ થવાની નહોતી. એવી શાંતિ અમને આત્મકલ્યાણના માર્ગના ક્રમમાં પ્રવેશવાથી એ શાંતિની શરૂઆત થઈ ગઈ છે. અને નિરંતરની ભવિષ્યકાળની ભીતિ ગઈ છે, અને હવે ભવિષ્ય માટે કોઈ ભય અમને રહ્યો નથી. ભીતિ એટલે ભય, નહીતર જીવને ભવિષ્યની ચિંતા એના વર્તમાન સુખને લૂંટી લે છે. વર્તમાનમાં સંજોગો સારા હોય એટલે દુઃખી થાય એવું ન હોય કાંઈ, તો પણ ભવિષ્યની ચિંતા એના વર્તમાન સુખને લૂંટે છે. અને તમામ અજ્ઞાનીઓની આ સ્થિતિ છે. ત્યારે કહે છે કે મારે તો ભવિષ્યની ચિંતા ગઈ છે. ભવિષ્યની કેટલા કેટલા કાળની? નિરંતરની, કાયમની મારી ચિંતા ગઈ. એવો અલૌકિક જીનેશ્વરનો માર્ગ હાથમાં આવ્યો, માર્ગનો ક્રમ હાથમાં આવ્યો. ક્રમે ચડી ગયા, હવે પગથિયે ચડી ગયા, શું રસ્તે ચડી ગયા, કે હવે અનંતકાળની મારી ચિંતાને ભય ગયો છે. નહીતર જીવને ભય થયા વિના રે નહીં, થાય થાય ને થાય. નિરંતરની ભવિષ્યકાળની ભીતિ ગઈ છે આ ભવની, અને હવે પછીના જેટલા બાકી રહ્યા હોય તે બધાની, જોકે એમને તો એકાદ જ હતો, પણ એ બધી ભીતિ ગઈ છે. અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર, શું કે છે, મિત્રાચારી કરી છે મનસુખરામભાઈ સાથે, કે એક બારમાં તો હું સાધારણ ઉપજીવન એટલે વ્યવહાર જીવનમાં મારી ગણતરી સાધારણ મનુષ્યમાં છે. હું કોઈ મોટો રાજા, મોટો શેઠિયો, કોઈ મોટો નેતા, કોઈ એવો માણસ નહીં, પંકાયેલો માણસ નથી. 22 વર્ષની ઉંમર છે, હું કાંઈ એવો પંકાયેલો માણસ નથી. સાધારણ વેપારી છું, બધી વેપારની શરૂઆત કરી છે 20મા વર્ષે. એટલે ઉપજીવન એટલે લૌકિક જીવન, વ્યવહારિક જીવન, શું અથવા સાધારણ આજીવિકા ચલાવી શકે એવી મારી પરિસ્થિતિ છે. એમાં એક સાધારણ ઉપજીવનમાં પ્રવૃત્તિ કરનારો, પ્રવર્તતો આ તમારો મિત્ર, એને લઈને જીવે છે. શું કેવું છે? પાત્રતાની અહીંયા એક બહુ સારી વાત એમણે કરી છે. ઉત્કૃષ્ટ પાત્રતામાં આવ્યા છે, 22મે વર્ષે ઉત્કૃષ્ટ પાત્રતામાં આવ્યા છે. એટલે એકાદ વર્ષ પછી જ્ઞાન દશાને પામવાના છે. શું પરિસ્થિતિ થઈ છે કે જો આ રીતે આ ક્રમ હાથમાં ન આવ્યો હોત તો જીવવું મુશ્કેલ હતું. આ જીવું છું એને લઈને જીવું છું, નહીતર હું જીવતો ન રહ્યો હોત. એટલી અંદરમાં મંથન, ચિંતના, વેદના, ઝૂરણા માં આવી જાય કે જીવવું મુશ્કેલ પડી જાય. માર્ગની ખોજની પાછળ ચિંતા એટલી હોય કે માર્ગ ન મળે તો જીવવું મુશ્કેલ પડે. સુગાનીજીની એ દશા થયેલી. એ તો બધા જ્ઞાનીઓને એ ક્રમમાંથી પસાર થવાનું બને છે. શું કહે છે કે એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર, એને જ લઈને જીવે છે, નહીં તો જીવવાની ખચિત શંકા જ હતી, નહીં તો ખરેખર હું જીવી શકત નહીં એવું મને લાગે છે. કેવી ચિંતામાં આવ્યા હશે? ચિંતા થાય ત્યારે માણસનું ખાવું પીવું ને ઊંઘવું સુકાઈ જાય, દુબળો પડી જાય, વજન ઘટી જાય, અને એથી આગળ વધારે ચિંતા થાય તો મૃત્યુને શરણ પણ થઈ જાય. એટલે મારે પણ એવું જ હતું કે જો આ માર્ગ હાથમાં ન આવ્યો હોત, આ માર્ગનો ક્રમ ન મળ્યો હોત, હજી તો માર્ગ તો પછી મળવાનો છે, ક્રમ મળી ગયો તો જીવવાની ખચિત શંકા જ હતી. એ આના છાશીમાં પત્ર લખ્યો છે ને, એ ક્રમ ઉપર લખ્યો છે એમણે. આપણે કાલે સ્વાધ્યાય કર્યો, શું ક્યાંયથી શરૂઆત કરવી જોઈએ એ વાત એમણે શરૂઆતમાં જ લખી છે. કાર્તક મહિનાના પત્રો શરૂ કર્યા એ પહેલાં જ આ પત્ર ગોઠવો છે આ લોકોએ ક્રમમાં. એટલે એ સંબંધે પોતાનો પ્રવેશ હતો, અને એ પ્રવેશનો અહીંયા સંકેત પણ કર્યો છે એમણે. શું કહે છે નહીં તો જીવવાની ખચિત શંકા જ હતી, અવશ્ય મને શંકા હતી કે હું જીવત નહીં, એટલી ચિંતા ઉપડી હતી, જીવવું મુશ્કેલ બની જાત. એ સુગાનીજી એ જ પરિસ્થિતિમાં આવ્યા હતા કે યાર કાં તો વિકલ્પ મટે અને કાં તો દેહ છૂટે, બે માંથી એક થાય એવું હતું. આયુષ હતું એટલે દેહ ન છૂટ્યો ને વિકલ્પ મટી ગયો. મટવાનું તો આપણે ગુજરાતી ભાષામાં કરીએ, તો હિન્દી ભાષા જરા સ્પિરિટ વાળી ભાષા એમની હતી. યા તો વિકલ્પ ફટ જાયગા યા દેહ છૂટ જાયગા એમ કીધું. વિકલ્પ ફાટે ને નિર્વિકલ્પ દશા થાય તો શાંતિ થાય, ને નહીં તો દેહ છૂટે, એવી વેદનામાં આવેલા હતા. એ ઉત્કૃષ્ટ પાત્રતાની નિશાની છે. પોતે પણ કૃપાળુદેવ પણ પોતે પોતાને માટે એ વાત લખે છે. વિશે શું કહેવું, આ બાબતમાં વધારે શું કહેવું, આ ભ્રમણા નથી, આ કાંઈ અમને ભ્રમણા થઈ નથી, આ કોઈ વહેમ નથી, શું કોઈ કપોળ કલ્પિત વાત નથી, શું ખચિત સત્ય છે, હાર્ડ ફેક્ટ, હં એક પરમ સત્ય છે. આ ભૂમિકાનું આ પરમ સત્ય છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવન વસ્તુની પ્રાપ્તિ, એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવન વસ્તુની પ્રાપ્તિ, તેનું બીજા રોપણ કેમ અથવા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનનો પ્રસંગ અહીં નથી, કંઈ નથી. પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હો એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ કે લેખ સમય બહુ ટૂંકો છે. પત્ર લખવાનો સમય મારી પાસે લાંબો નથી, પણ ત્રણેય કાળે જે મને પરમપ્રિય છે એવા જે જીવન વસ્તુની પ્રાપ્તિ થઈ, એ જીવન વસ્તુની પ્રાપ્તિનું બીજારોપણ થયેલું પૂર્વભાવમાં એ થયેલું. બીજારોપણ તો એમને પૂર્વભાવમાં થયેલું. તે કેમ અને કેવા પ્રકારથી થયું એની વ્યાખ્યા કરવાનો અહીંયા પ્રસંગ નથી. એ વાત તો અત્યારે તમને નહીં કહું. જાતિ સ્મરણ જ્ઞાન તો એમને હતું 7 વર્ષની ઉંમરથી, અને પૂર્વના ભાવમાં કોઈ સત્પુરુષના યોગે એમને મોક્ષ માર્ગનું, મોક્ષનું બીજ રોપણ થયેલું, તત્વ સમ્યક જ્ઞાનનું બીજારોપણ થયેલું. એ કેવા પ્રકારથી થયું, કેવો પ્રસંગ બનેલો એ કહેવાનો અહીંયા અત્યારે પ્રસંગ નથી. એમ કરીને જિજ્ઞાસામાં મૂકી દીધા. શું એ ઘણી વાતો છે હૃદયમાં, ઘણી ગૂઢ વાતો છે, ગંભીર વાતો છે, પણ એમ કાંઈ સીધે સીધું કહેવાથી ફાયદો થાય એવો નથી. જિજ્ઞાસામાં આવે અને પછી એને એ વાત મળે તો એનાથી એને ફાયદો થાય. એમને એમ કહેતો અંદરથી જાય, ભૂખ ન લાગી હોય તો મીઠાઈ પણ ભાવે નહીં, અને હરખાઈની ભૂખ લાગી હોય તો ટાઢો રોટલો પણ મીઠો લાગે. એના જેવી વાત છે કે જીવ જિજ્ઞાસામાં હોય અને એને એને યોગ્ય કોઈ એ જેવી પાત્રતા હોય એને યોગ્ય કોઈ એને એ વાત મળી જાય, એને યોગ્ય વાત એવી મળી જાય તો એ રસ્તે ચડી જાય. નહીતર એ વાત કે એથી સારી વાત ગમે એવી આપો, પણ એને પોતાને જિજ્ઞાસા ન હોય તો જાય અધરથી ઉપર ઉપરથી બીજો જાય. એટલે લખવાની કહેવાની પદ્ધતિ પણ એવી છે. શું કે ક્યુરિયોસિટી, સામાન્ય ક્યુરિયોસિટી એની જિજ્ઞાસા ઉત્પન્ન કરે, તરસ જગાડે. શું પહેલા તરસ ન હોય તો તરસ જગાડે, અને તરસ લાગી હોય તો એને પાણી પાય, એ રીતે જીવતદાન આપે. તેનું બીજારોપણ કેમ અથવા કેવા પ્રકારથી થયું એની વ્યાખ્યા કરવાનો એટલે કહેવાનો અહીંયા પ્રસંગ નથી. પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હો એટલે એવો સતયોગ ઉત્પન્ન થાય એવી વાત મને સંમત છે. ત્રણેય કાળે મને એ વાત સંમત છે. એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ કે લેખ સમય બહુ ટૂંકો છે. એવું પ્રિયજીનું જીવન સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વજીવો સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાન કાળે બનતું નથી અને ભવિષ્યકાળે બનવું અસંભવિત છે. ભલે તીર્થંકરોને એવી ભાવના થાય છે, તીર્થંકરનો ઉદ્રેક હોય એને, કે આવું સુખ શાંતિમય આનંદમય જીવન સર્વ પામી જાય, બધા જીવો એને યોગ્ય હોય, બધાને એવું પ્રિય લાગે, બધાને એમાં રુચિ થાય એવી ભાવના હોય તો પણ એવું ભૂતકાળે કદી બન્યું નથી, અત્યારે બનતું નથી અને ભવિષ્યકાળે બનવું અસંભવિત છે. એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે અને એને લઈને ત્રણેય કાળે આ જગતમાં વિચિત્રતાનો પાર રહ્યો નથી. ખરાબ ચીજ તો માણસને જીવને ન ગમે, પણ સારી વાત પણ ન ગમે અને સારી વસ્તુ પણ ન ગમે એ વિચિત્રતા કેટલી, એમ કે છે. એ વિચિત્રતાનો પણ જગતમાં પાર નથી. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી. સિરિયનચોને તો બિચારાને ક્યાંથી વિવેક હોય. હવે જે મનુષ્ય રહ્યા તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશો નહીં. સિરિયનચોને તો આત્મકલ્યાણમાં વિવેક નથી, પણ મનુષ્યોમાં પણ બધાને ક્યાં આત્મકલ્યાણમાં વિવેક છે. મનુષ્યમાં પણ એવા મનુષ્યો છે કે જે પોતાનું અકલ્યાણ હાથે કરીને ઊભું કરે છે, એમાં પણ વિવેક નથી હોતો. પત્ર તો કદાચ મોટો લીખો હશે, પણ અહીંયા આ અપૂર્ણ પત્ર હાથમાં આવેલો, પણ કેટલીક વાતો સમજવા જેવી હતી એટલે આ લોકોએ પત્રને એની અંદર સંકલિત કર્યો છે. Thank you.